શ્રી પ્રવચન સાર ગાથા 235 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
157. આથી આનો સાર એમ છે, આથી શું નીકળે, આમાંથી સાર શું નીકળે છે કે સાર એ નીકળે છે કે સર્વ શુદ્ધાત્મ પ્રદેશથી લોચન ઉત્પત્તિ, જ્ઞાનની જે ઉત્પત્તિ થાય, ચક્ષુની ઉત્પત્તિ થાય, એનું મૂળ જે પરમાગમ છે તે પરમાગમના ઉપદેશથી ઉત્પન્ન થતું જે નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન છે, તે નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન મોક્ષાર્થીએ ભાવવા જેવું છે, ભાવવા જેવું છે એટલે પરમાત્મા જેવું છે. શુદ્ધ આત્માના આશરે અવેદ સ્વસંવેદન જ્ઞાનને પણ પરમાત્મા જેવું છે, એ ભાવે પરમાત્મા જેવું છે, એ આની અંદરથી સાર નીકળે છે એમ કે છે. એનું જે સ્વસંવેદન જ્ઞાન પૂર્ણાગમના ઉદ્દેશના નિમિત્તે પ્રગટ થાય છે. સ્વસંવેદનનો વિષય શાસ્ત્રમાં ઠામ ઠામ અનેક જગ્યાએ આવે છે. એ સ્વસંવેદન સૂચિત છે, એને અનેક વિવિધ પ્રકારે અનુભવગમ્ય પદ્ધતિથી શાસ્ત્રમાં પ્રગટ કરી દેખાડવામાં આવ્યું છે. અનુભવનો વિષય કથનચિત અવક્તવ્ય પણ છે, એટલે કે પૂરેપૂરો કહી શકાતો નથી, કહેવામાં બાકી રહી જાય એવો વેદનનો વિષય છે. તો પણ કથનચિત વક્તવ્ય રહેવાથી એને ઠીક ઠીક પ્રમાણમાં પ્રમાણમાં એટલે બીજા જોઈને એ કથાને વાંચતા સાંભળતા અનુભવમાં આવવાનું નિમિત્ત થઈ શકે, એ સચોટ શૈલીના અનુભવ પદ્ધતિથી પણ એને શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એટલે એની વાત લીધી છે અહીંયા કે પરમાગમ ઉપદેશાદ ઉત્પન્ન, પરમાગમના ઉપદેશના નિમિત્તથી ઉત્પન્ન થતું કેવી કે સ્વસંવેદન જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાનની ઉત્પત્તિ આ રીતે લીધી છે. એ સ્વસંવેદનને યથાપથ્ય કહેવામાં પરમાગમ સમર્થ છે. પરમાગમના વચન પૂર્વ શબ્દમાં એનું સામર્થ્ય છે કે બીજા જીવનનું તથારૂપ પરિણામ થઈ જાય એવી અસાધારણ પદ્ધતિથી, અનુભવને વ્યક્ત કરતી પદ્ધતિથી એ વાતને કહેવામાં આવી છે. એટલે કે એને શબ્દ બ્રહ્મ એવું નામ આપ્યું છે શાસ્ત્રમાં, એને એ શબ્દોને પણ શબ્દ બ્રહ્મ એવું નામ આપ્યું છે. ભાવના કરવા લાયક છે, પરિણામવા લાયક છે, એ એનાથી ઉદ્દેશ નીકળે છે. 234 ગાથાથી 235 હવે આગમરૂપ ચક્ષુ વડે બધું દેખાય છે એમ સમર્થન કરે છે. આગમરૂપ ચક્ષુ દ્વારા પદાર્થની સિદ્ધિ થાય છે, સર્વ છરૂપની સિદ્ધિ થાય છે, એટલે વિશ્વના તમામ તત્વોની સિદ્ધિ થાય છે, બધું દેખાય છે એમ સમર્થન કરે છે. આગળ થતી સર્વે આગમ સિદ્ધા અથા મુનિનો પદ્ય ચિત્તે જાણંતિ આગમને પેચ્છિતા તે તે સમણા Thank you. બધા પદાર્થો વિચિત્ર ગુણ પર્યાયો સહિત એટલે અનેકવિધ અનેક પ્રકારના પદાર્થમાં અષ્ટિપૂર્ણ ગુણ છે, અષ્ટિપૂર્ણ ધર્મ છે અને નાસ્તિકૂર્ણ ધર્મ છે. પદાર્થને એક પણ તે ધર્મ છે અને પદાર્થને અનેક પણ ધર્મ છે એમ છે ને. એટલે એને વિચિત્ર ગુણ પર્યાયો કયા છે? અનેક વિવિધ પ્રકારના ગુણ પર્યાયો સહિત બધા પદાર્થો આગમ સિદ્ધ છે. આગમ દ્વારા તે સાબિત થયેલા છે, સિદ્ધ થયેલા છે. આગમ દ્વારા એને બરાબર ન્યાયથી કહેવામાં આવ્યા છે. તે સર્વને, તે તમામ પદાર્થોને એ શ્રવણ આગમ વડે ખરેખર દેખીને જાણે છે. આગમના નિમિત્તે પોતાના જ્ઞાનને એ પદાર્થના જ્ઞાન સાથે મેળવી લે છે. આગમ જ્ઞાન અને પોતાનું પદાર્થ સંબંધીનું જ્ઞાન એને મેળવી લે છે. આગમ વડે સિદ્ધ કરે છે, જાણે છે એમ કહેવામાં આવે છે. આગમની ઘણી મહિમા લીધી છે. અધિકાર શરૂ કર્યો છે ત્યારથી મોક્ષ માર્ગ વિકાસ. ગાથા 232 થી શરૂ કર્યું છે. 232 મોક્ષ માર્ગ પ્રક્ષણા, મોક્ષ માર્ગનું પ્રજ્ઞાપન. 232, 33, 34 ત્રણ ગાથા કઈ કેમ હજી ટીકા. પ્રથમ તો આગમ વડે બધા દ્રવ્યો પ્રમેય થાય છે, અર્થાત જણાય છે. કારણ કે સર્વ દ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવરોધ છે, અથવા બધા દ્રવ્યો આગમ અનુસાર જે વિશેષ સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવાયા છે, અર્થાત તેઓ આગમ અનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાય એવા છે. કે પદાર્થના સ્વરૂપ સંબંધી જો તર્કણા કરવામાં આવે તો જે વિસ્પષ્ટ સુસ્પષ્ટ તર્કણા છે તેની સાથે પદાર્થનું સ્વરૂપ અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે. આ વિશે બહુ વિશાળતાનો છે એ તર્કણા છે, અથવા જે તાર્કિક જ્ઞાન છે કે વસ્તુ આમ હોય હોવી ઘટે છે કે નહીં, અથવા આમ હોવી ઘટે છે કે નહીં, અથવા આમ હોવી ઘટે છે કે નહીં, અથવા આમ હોવી ઘટે છે કે નહીં, એવી જે તર્કણા છે એ ગમે તે પ્રકારે તર્ક વસ્તુના સ્વરૂપ સંબંધી ઉઠાવવામાં આવે તો તમામ તર્કણાથી અવિરુદ્ધપણે વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થાય છે. તર્કમાં બે પ્રકાર છે, એક સુતર્ક અને એક કુતર્ક. કુતર્ક પણ કહેવામાં આવે છે. તર્કના બે વિભાગ છે, જે ન્યાયથી વિપરીત તર્કણા ચાલે તેને કુતર્ક કહેવામાં આવે છે, અને ન્યાયને અનુસરીને ચાલે એને સુતર્ક કહેવામાં આવે છે. એવી રીતે ન્યાય સંપન્નપણે જો એની તર્કણાને ગમે તેટલી લંબાવવામાં આવે તો વસ્તુનું સ્વરૂપ જે રીતે આગમમાં કહ્યું છે તે રીતે સિદ્ધ થાય છે, બીજી રીતે સિદ્ધ થઈ શકતું એમ કેમ છે? કરવાની અપેક્ષિત વાત છે. તર્ક કરવાની એમાં અપેક્ષિત વાત શું છે કે ધ્યેયને છોડીને માર્ગ માત્ર તર્ક જ રાખે, એટલે કે અપ્રયોજનભૂત તર્કો ઉઠાવ્યા કરે, પ્રયોજન ના વિષય ઉપર ધ્યાન રહે નહીં, અપ્રયોજન ભૂત રીતે તર્ક ઉઠા કરે તો એને એમ કહેવાય કે બહુ તર્ક ઉઠાવવા જેવા નથી. પણ એને જો સંશય રહે અથવા તો તર્કણા ચાલ્યા વિના એમને ભગવાને કહ્યું છે ને, શાસ્ત્રમાં કહ્યું છે ને, ગુરુએ કહ્યું છે માટે માની લ્યો, તો એ નિશંકપણે વસ્તુના સ્વરૂપ સંબંધી એની નિશંકતા એને આવી શકશે. એના જ્ઞાનમાં નિશંકતા ક્યારે આવશે? એટલે તો એમ પણ કહેવાય છે કે આ વિષયને છંછેડીને નક્કી કરવા જેવો છે. પ્રયોજનનો વિષય છે માટે છંછેડીને નક્કી કરવા જેવું છે, એમને ભીનું સંકેલવા જેવું નથી, એમ કહેવાય છે કે નહીં? શું કે છે કે આગમ દ્વારા બધા દ્રવ્યો પ્રમેય થાય છે એટલે જણાય છે, જ્ઞાન ગોચર થાય છે. આગમમાં જે વસ્તુનું પ્રતિપાદન છે તે દ્વારા વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ગોચર થાય છે. તે નિમિત્તે કેમ? એનું કારણ લીધું કે સૌરદ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી વિરુદ્ધ છે. પદાર્થનું સ્વરૂપ તર્કથી સુસંગત છે, તર્કથી અવિરુદ્ધ છે. સુસ્પષ્ટ વિસ્પષ્ટ તર્કણાથી વિરુદ્ધ નથી, એમ કહે છે. આ તો છે ને બહુ સૂક્ષ્મ વાળા હોય, વિદ્વાનો પણ હોય છે ને જગતમાં, ભલે જૈન મતને ન માનતા હોય પણ વિદવત્તા હોય છે, એમાં જે બુદ્ધિની વિશાળતા હોય છે, એમાં અનેક વસ્તુનું સ્વરૂપ જમે તમે આમ પ્રતિપાદન કરો છો તો આ તર્ક ઉત્પન્ન થાય છે, આમ પ્રતિપાદન કરો છો તો આ તર્ક ઉત્પન્ન થાય છે, એ વગેરે એ વિશાળતામાં ઘણી વાતો આવે છે. તો અહીંયા એક સિદ્ધાંત થાય છે, અહીંયા અમૃતચંદ્ર આચાર્ય દેવે એમ કહ્યું, પોતે તો આચાર્ય તો ઘણી વિશાળ બુદ્ધિવાળા હોય છે, કે પદાર્થનું સ્વરૂપ જે આગમ દ્વારા જણાય છે એ એવું જણાય છે કે વિસ્પષ્ટ તર્કણા, વિશાળતાવાળી સ્પષ્ટ તર્કણા છે, એનાથી અવિરુદ્ધ છે, તદ્દન અવિરુદ્ધ છે, ક્યાં એને વિરોધ આવતો નથી. કેમ કે એવું વસ્તુના પદાર્થનું અસ્તિત્વ છે એને સ્પષ્ટ તર્કણાથી વિચારવામાં આવે તો એવું જ જણાશે ને એવું જ સિદ્ધ થશે, બીજી રીતે વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થઈ શકતું નથી, એમ કહે. બધા દ્રવ્યો આગમ અનુસાર જે વિશેષ સ્પષ્ટ અથવા વિશેષ સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવાળા છે, અથવા એનો અર્થ એમ પણ નીકળે કે આગમ અનુસાર વિશિષ્ટ વિચારથી એ જણાવ્યા છે, બધો અર્થ નીકળે છે. વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા પ્રતીત થાય છે. આગમ દ્વારા તે પદાર્થો અનેકવિધ પ્રકારના ગુણ પર્યાયો વાળા છે એમ પ્રતીત થાય છે. વસ્તુના ગુણ પર્યાય સંબંધીની જે પ્રતીતિ છે એમાં વિવિધતા છે, અનેક વિવિધતા છે, એક ગુણ સ્વરૂપ વસ્તુ નથી, એમ કહેવું છે. એક ગુણ સ્વરૂપ વસ્તુ નથી, ભલે આત્માને જ્ઞાન સ્વરૂપ કે આનંદ સ્વરૂપ કહેવામાં આવે અથવા સત કહેવામાં આવે વસ્તુને, તો પણ એક ગુણ સ્વરૂપ વસ્તુ નથી. વિચિત્ર ગુણ પર્યાય વાળા પ્રતીત થાય છે, કારણ કે એમાંથી ઉત્પાદવી ધ્રુવ સિદ્ધ કરે છે. કારણ કે આગમ સહપ્રવ્રત અને ક્રમ પ્રવ્રત અનેક ધર્મોમાં વ્યાપક એટલે અનેક ધર્મોને કહેનાર અનેકાંતમય હોવાથી આગમને પ્રમાણપણાની ઉપપત્તિ છે, અર્થાત આગમ પ્રમાણભૂત સિદ્ધ થાય. શું કહ્યું? આગમ સ્વપ્રવૃત અને ક્રમ પ્રવૃત અનેક ધર્મોનું કહેનારું છે એટલે કે અનેકાંત અનેક ધર્મોને કહેનારું એવું અનેકાંત આત્મક જેનું પ્રતિપાદન છે તે આગમ છે કે જે ક્રમ પ્રવ્રત અને અક્રમ પ્રવ્રત સ્વપ્રવ્રત અને ક્રમ પ્રવ્રત સ્વપ્રવ્રત એટલે અક્રમ એક સાથે અને ક્રમ પ્રવૃત્તિ એટલે ક્રમે કરીને પ્રવૃત્તિ થતી પર્યાયોની એક પછી એક ક્રમથી પ્રવૃત્તિ થાય છે. ગુણો એક સાથે સહપ્રવૃત્ત રહે છે એટલે એક સાથે રહે છે અક્રમ રહે છે અથવા એક સાથે રહે છે. એવું કહેનાર પદાર્થને એવો કહેનાર અનેકાંતમય હોવાથી એટલે આગમ અનેકાંતમય હોવાથી અનેક ધર્મને કહેનાર હોવાથી આગમને પ્રમાણપણાની ઉત્પત્તિ છે એટલે આગમ પ્રમાણભૂત છે એમ સિદ્ધ થાય છે. આગમની પ્રમાણતા નક્કી કરી કે પદાર્થ અનેક ધર્મ વાળો દેખાય છે અને આગમ એને તેવો જ કહે છે તેથી આગમ પ્રમાણ છે એમ સિદ્ધ થાય છે. આગમની પ્રમાણિકતા સિદ્ધ કરી. ક્યાંથી લીધી વાત? આ પદાર્થના સ્વરૂપ સંબંધીની પ્રતીતિ આવે છે તે ઉપરથી વાત લીધી. ફરીને લઈએ, વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા પ્રતીત થાય છે. એટલે પ્રતીત તો જીવને થાય છે ને, કે આગમ દ્વારા જોતા પદાર્થોનું સ્વરૂપ અનેક ધર્મમય હોય એવું પ્રતીત થાય છે. અને એવું પ્રતીત થાય છે કેમ કે આગમમાં અનેક ધર્મનું પ્રતિપાદન કર્યું છે સહપ્રવૃત્ત અને ક્રમ પ્રવૃત્ત, તેથી આગમ પ્રમાણ છે એમ સિદ્ધ થાય છે. એમ કીધું અનુભવની સાથે આગમને મેળ ખાય છે તેથી આગમ પ્રમાણ છે આગમ માનવા લાયક છે એમ સિદ્ધ થાય છે. ક્યાંથી લીધું? અને આથી બધા પદાર્થો આગમ સિદ્ધ જ છે. આમ લીધું સામે સામે કે તેથી પદાર્થો બધા આગમ દ્વારા સિદ્ધ છે, આગમે આગમમાં કહેવામાં આવ્યા છે તેવા જ છે. બીજી રીતે પદાર્થનું સ્વરૂપ છે શું બને છે? આમ તો આગમ છે અહીંયા પરંપરાથી ઉતરી આવેલી આની વાત છે, નહીતર પદાર્થોના કેટલાક ધર્મો સંબંધી આગમ જોયું ન હોય, આગમથી જાણવામાં ન આવ્યું હોય, છતાં આત્મામાંથી એ ઉગે છે અને પછી આગમની સાથે ક્યાંક એનો મેળ ખાઈ જાય છે કે આ જે અનુભવમાં આવ્યું તો એ ફલાણા આગમમાં અહીંયા પ્રતિપાદિત થયેલું જોવામાં આવે છે. તો જે પ્રતીત છે એની સાથે મેળ ખાય છે કે આગમમાં આમ કહ્યું છે અને તેથી અનુભવની સાથે મેળ ખાતા હોવાથી એની પ્રમાણતા સિદ્ધ થાય છે એ તો, અને એ ઉપરાંત એવું જ વસ્તુનું બધા પદાર્થોનું સ્વરૂપ છે એમ પણ આગમથી સિદ્ધ થાય છે. આથી બધા પદાર્થો આગમ સિદ્ધ જ છે એમ સિદ્ધ થાય છે અને તેઓ શ્રમણોને સ્વયંભૂત થાય છે. કારણ કે શ્રમણો વિચિત્ર ગુણ પર્યાયો વાળા સર્વદ્રવ્યોમાં વ્યાપક અનેકાંતાત્મક શુદ્ધ જ્ઞાનોપયોગ રૂપ થઈને પરિણમે છે. શું પદ્ધતિ છે આ કથનમાં? કે જ્ઞાનમાં વસ્તુના સ્વરૂપ સંબંધીનો અનુભવ સમ્ય જ્ઞાનમાં અને આગમ એ બે એક જ વાત છે. આમાં જે કથન છે તે જ્ઞાનમાં છે અને જ્ઞાનમાં છે તે આમાં કથન રૂપે હોય છે. તેથી આગમ પ્રમાણ છે અને પદાર્થ આગમ સિદ્ધ છે એમ નક્કી થાય છે. શું કહ્યું? તે શ્રમણોને નિર્ભૂત થાય છે એટલે તે પદાર્થો સાધુના શ્રમણના જ્ઞાનમાં સ્વયંભૂ જણાય છે, અગ્નિભૂત થાય છે એટલે જણાય છે, જ્ઞાનગોચર થાય છે. કેમ જ્ઞાનગોચર થાય છે? તેનું કારણ એ છે કે સાધુઓનું જે શુદ્ધ જ્ઞાન ઉપયોગ છે તે અનેકાંતાત્મક છે, એટલે અનેક ધર્મોમાં વ્યાપીને જાણે છે. શુદ્ધ જ્ઞાન ઉપયોગ અનેકાંતાત્મક છે. સર્વદ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા એટલે તેને જાણનારા અનેક ધર્મો ભાવ શુદ્ધ જ્ઞાનમાં છે. દ્રવ્ય શુદ્ધ જ્ઞાનમાં એને કયા છે અને ભાવ શુદ્ધ જ્ઞાનમાં તે જણાય છે. બસ એમ દ્રવ્ય શુદ્ધ ને ભાવ શુદ્ધ ને મેળ છે. એટલે સાધુઓને શ્રમણોને તે વિચિત્ર ગુણ પર્યાય વાળા સર્વદ્રવ્યોમાં તેનું શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ અનેકાંતાત્મકપણે જાણીને પરિણમે છે. તેથી તેઓ આગમ દ્વારા જાણે છે, આગમ ચક્ષુ દ્વારા સાધુઓ જાણે છે એમ કહેવામાં આવે છે. એટલે કે સાધુઓ આગમ ચક્ષુ છે. આગળ જે લીધું ને તો ભૂત ઇન્દ્રિય ચક્ષુ છે, સાધુ આગમ ચક્ષુ છે એ વાતને અહીંયા મુનિરાજ આગમ ચક્ષુ છે, શ્રમણની વાત છે ને, અધિકારી ચાલે છે એ મુનિરાજ આગમ ચક્ષુ છે. એને વસ્તુના સ્વરૂપ બરાબર સ્પષ્ટપણે જણાયેલું છે. આગમ પ્રમાણે જ છે વસ્તુ વ્યવસ્થા, અને એમ જ શુદ્ધ જ્ઞાનમાં વસ્તુ વ્યવસ્થા અગ્નિભૂત થાય છે, જણાય છે એમ કેવું છે. વસ્તુ વ્યવસ્થા આગમ અનુસાર છે, અને શુદ્ધ જ્ઞાનમાં પણ એવી જ વસ્તુ વ્યવસ્થા અગ્નિભૂત થાય છે. આમ બે વાત સાથે લીધી. કેમ કે શ્રમણને અનેકાંતાત્મક શુદ્ધ જ્ઞાન ઉપયોગ રૂપ થઈને પરિણમે છે. એનું જે જ્ઞાન છે એ ઉપયોગ રૂપનું અનેકાંતાત્મક પણ એક સાથે અનેક ધર્મોને જાણી લઈએ એવું અનેકાંતાત્મક પણ એનું શુદ્ધ જ્ઞાન કામ કરે છે. ઉપયોગમાં એક અતિશય ઉભો થાય છે એમ કે છે. જ્યારે શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે એટલે પરિણામમાં નિર્દોષતા અને પવિત્રતા પ્રગટે છે. ત્યારે એ જ્ઞાનના શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં એક અનેકાંતપણે પ્રવર્તવાનો, અનેક ધર્મોને જાણવાનો અનેકાંતાત્મકપણું શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં પ્રગટ થાય છે. એવો એક ચમત્કારિક વિષય છે એમ કહેવું છે. આથી એમ કહ્યું કે આગમ ચક્ષુઓને એટલે આગમરૂપ ચક્ષુઓ વાળાને કાંઈ પણ અદ્રશ્ય નથી. મુનિરાજ જે આગમ ચક્ષુ છે એને કાંઈ અદ્રશ્ય નથી, એને બધું જાણી લીધું છે. આગમ દ્વારા પદાર્થનું સ્વરૂપ યથાતથ જ્ઞાન ગોચર હોવાથી કાંઈ એને જાણ્યું નથી, એ બાકી રહેતો નથી. શ્રીમદજી એમ ટોટલ માર્યો છે કે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એમને કહ્યું કે જેણે સર્વ જાણ્યું તેણે એક આત્મા જાણ્યો, એમ નથી કહ્યું. ઉલટાનું એમ તો કહ્યું છે કે એક આત્માને જાણ્યા વિના સર્વ જાણવાની કોઈ પ્રવૃત્તિ કરે તો પ્રાય બંધાય છે એમ કહ્યું. અને એવી પ્રવૃત્તિ કરે કે હું દુનિયા આખીને જાણી લઉં, વિધિત તમામ વિષયનું હું જ્ઞાન કરી લઉં, એ બંધનમાં પડે છે. એ બધા વિષયોમાં પારંગત થવાને બદલે એ બંધનમાં પડે છે, બંધાય છે એ જીવ એમ કહીએ તો. પણ જો એક આત્મા જાણ્યો તો એને
જાણ્યું
બધું જાણવું એનું નકામું. એટલે જેટલું જાણ્યું એટલું નકામું છે. બધું તો હું એને જાણ્યું છે, પણ જેટલું જાણ્યું તેટલું બધું નકામું છે. ત્યાં એમ કેવું છે, સબ જાણ્યો સો ફૂક, એટલે જેટલું એને જાણ્યું જ્ઞાન કર્યું એ બધું એનું વ્યર્થ છે, ફૂક છે. આ તો ઘણા શું કરે છે કે દુનિયા આખીમાં જાણવું જાણવું જાણવું, જે તે વિષયમાં એને જાણવું જાણવું જાણવું, એક જાણવાનો લોભ રહે છે. આને પણ જાણવું, આને પણ જાણવું, આને પણ, જેટલી નવીનતા આવે એ બધું જાણવાનું એક જે કુતૂહલ રહે છે જ્ઞાનમાં, એને એક લાલ બત્તી આપે. એક આત્માને જાણ્યા વિના જગતના બીજા સર્વ વિષયોને જાણવાની પ્રવૃત્તિ કરતા તો બંધન થાય છે, પણ જો એક આત્માને જાણ્યો એકમ જાણીશો સર્વમ જાણે, એકને જાણ્યો એને સર્વને જાણ્યો. એ સર્વને જાણવા જાવું પડતું નથી, એના ગર્ભિત જ્ઞાનમાં કેવળ જ્ઞાનની લબ્ધિ છે. એમ તો શું છે, જ્યારે નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રગટ થાય છે, પ્રથમ નિર્વિકલ્પ સમ્યક દર્શન ઉપશમ, એ પ્રથમ ઉપશમ સમ્યક દર્શનમાં સ્વસંવેદન રૂપ શ્રુત જ્ઞાન જે વર્તે છે એમાં ઉપયોગ રૂપે તો શ્રુત જ્ઞાન છે, પણ કેવળ જ્ઞાનની લબ્ધિ ત્યાં પ્રગટ થઈ છે. કેમ કે કેવળ જ્ઞાનનો પ્રયત્ન વાંધી છે, પૂર્ણતાને લક્ષણ એની શરૂઆત થઈ છે, તેથી પૂર્ણતારૂપ જે કેવળ જ્ઞાન એની લબ્ધિ એને અહીંયા પ્રગટ થાય છે, એનો નિશ્ચય થાય છે, એની લબ્ધિ થાય છે બધું વિકાસ, એટલે એને બધું જાણ્યું એમ કહેવામાં આવે છે. એમાં ભેદવાળા જ્ઞાનની જરૂર નથી, એના અભેદ સ્વસંવેદન જ્ઞાનમાં બધો સમાવેશ થઈ ગયો એમ કહે છે. કેમ કે અનેકાંતાત્મક જ્ઞાન થયું ત્યાં. કઈ રીતે અનેકાંતાત્મક જ્ઞાન થયું, કે ત્યાં એ ધ્રુવને અવલંબો એ ઉપયોગ છે, એ ધ્રુવને અવલંબો અને પોતે ઉત્પાદ્ય રૂપ હોવા છતાં ધ્રુવને અવલંબો, તો પર્યાયને વિદે છે તો સામાન છે, અને એ પર્યાયનું વિષય જે ધ્રુવ છે તેથી એક સાથે બંનેનું જ્ઞાન એને વર્તે છે. આવે છે સુગંધીમાં, એક સાથે બંનેનું જ્ઞાન વર્તે છે. મિત્રો, ધ્રુવ ઉપરની ઘણી શૈલી પકડવાળી છે, છતાં ઘણા પત્રોમાં એક સાથે બંનેનું જ્ઞાન થાય છે એ વિષય પણ એમણે પોતાના પુત્રોમાં તો અનેક જગ્યાએ લીધો છે. ચર્ચામાં ક્યાંક ક્યાંક આવે છે, અડતાલીસ અને ઓગણપચાસ ની ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી, ઓગણપચાસ નો ભાવ આપ છે ને, તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન અને સર્વનું જ્ઞાન એકી સાથે જ હોય છે. પોતે અને સર્વ બેમાંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવિત છે. આ જે કેવળ જ્ઞાન છે ને એનો વિષય ચાલ્યો છે. સર્વગતપણું જે જ્ઞાનનું છે, એ જે અક્રમે પ્રવર્તનું જે જ્ઞાન છે, કેવળ જ્ઞાનનો વિષય છે. અહીંયા કેવળ જ્ઞાનનો વિષય, કેમ કે નીચે પચાસ ની ગાથા છે, ક્રમે પ્રવર્તા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું નથી. એટલે સદમસનો ઉપયોગ છે, એટલે ક્રમશ એક પછી એક પદાર્થને અવલંબીને ઉત્પન્ન થાય છે. ત્યાં ક્ષાયપણું નહીં હોવાથી સર્વક્ષેત્રજ્ઞ કાળભાવને જાણી શકાતા નથી. ઉપયોગ પણ અહીંયા તો વિષય મર્યાદિત કેવળ જ્ઞાનમાં છે, અહીંયા તો શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાનમાં એક આત્મા જાણ્યો એને લબ્ધપણે સર્વને જાણ્યો. એમ કેમ લબ્ધપણે સર્વ જાણે, કે હું જગતના તમામ દ્રવભાવોથી ભિન્ન છું એમ જાણીને અવલંબન આવ્યું છે. ભિન્નતા થયા વિના, અભિન્નતા તૂટ્યા વિના અને ભિન્નતા થયા વિના એ રીતે સર્વને જાણવાનું ગમતું નથી. બસો ને પાંત્રીસ ને હતા, છેલ્લી નીતિ બાકી થઈ ગઈ ને. એથી આથી એમ કહ્યું કે આગમ ચક્ષુને કાંઈ પણ અદ્રશ્ય નથી, નિરાજ્ય આગમ ચક્ષુ છે એ બધું જાણે છે, ભલે છદમસ્થ છે તો પણ બધું જાણે છે. મતલબ તો પ્રયોજનથી છે, બધાને જાણવું એ પ્રયોજન નથી જ્ઞાનનો. પોતાને જાણતા જ્ઞાન થાય, ચક્ષુ મુનિરાજ આગમ ચક્ષુ છે. કોઈ દલીલ એમ કરે ને કે શિવભૂતિ મુનિ ને તો કઈ યાદ નતું રહેતું, અને એને બધું જાણ્યું તો કે હા એને બધું જાણ્યું, એને સર્વ જાણ્યું છે. યાદ રહેવું એનું નામ જ્ઞાન નથી, યાદ રહેવું એનું નામ જ્ઞાન નથી. પણ જગતના તમામ દ્રવ્યભાવોથી ભિન્ન થઈને શુદ્ધાત્માનું જ્ઞાન કરવું, તો એ બધા દ્રવ્યોથી હું ભિન્ન છું એવું જે શુદ્ધાત્માનું જ્ઞાન થયું, એમાં બધું જ્ઞાન આવી ગયું. એમ એ જ જ્ઞાન છે, બીજું જ્ઞાન નથી એમ કહું છું. સંસ્કૃત ટીકા 235 અથો આગમલોચનેનો સર્વમ દ્રશ્યત ઇતિ પ્રજ્ઞાપયતિ. હવે આગમ લોચન દ્વારા, આગમરૂપી ચક્ષુ દ્વારા બધું જ દેખાય છે એવું આ ગાથામાં પ્રતિપાદન કરે છે, જણાવે છે. સંવે આગમ સિદ્ધા, સર્વે અપી આગમ સિદ્ધા આગમેન જ્ઞાતાઃ. બધાઓ બધા આગમ દ્વારા સિદ્ધ થાય છે, પદાર્થની વાત લીધી છે ને, બધા આગમ દ્વારા સિદ્ધ થયેલા છે, તથા અથવા આગમ દ્વારા જણાવાયેલા છે, કહેવાયેલા છે. આમ તો આગમમાં કથન છે, વ્યાપ જ્ઞાતા વ્યાપક બધું કહેવામાં આવે છે, કહેવાની મુખ્યતાથી શબ્દ પ્રયોગ છે. બધા આગમ દ્વારા સિદ્ધ થયેલા છે અથવા આગમ દ્વારા જણાવાયેલા છે એટલે કે કહેવાયેલા છે. કે બધા કોણ? કે અથા અર્થો, અર્થો એટલે પદાર્થો, અથા એટલે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવો, યો સૌ પરમાત્મ પદાર્થ તત્પ્રભૃતિયો અર્થાઃ. વિશુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે, શુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે, એવો જે પરમાત્મ પદાર્થ, એવો જે આત્મ પદાર્થ, આત્મારૂપી પરમ પદાર્થ, એને આત્માને પદાર્થ કહેતા કહેતા પરમ શબ્દ વાપરે છે. કેમ કે આત્મા છે શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વભાવ, એ પરમ ઉપાદેય છે. એને જોતા જ એની પરમ ઉપાદેયતા જ્ઞાનમાં આવે છે, એટલે એને પરમ પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થ તો બધાય છે, જળે પદાર્થ છે ને જીવે પદાર્થ છે ને આકાશે પદાર્થ છે, પણ આત્માને પરમ પદાર્થ કહેવામાં આવે છે. એની પરમ ઉપાદેયતા જોઈને, પરમ ઉત્કૃષ્ટતા જોઈને એને પરમ પદાર્થ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ તો છે દ્રવ્યમાં છે, પણ આત્માને પરમ પારિણામિક એમ કહેવામાં આવે છે. આત્માનો જે પારિણામિક ભાવ છે એને પરમ પારિણામિક ભાવથી કહ્યો છે. કેમ કે ભવ્યોને તે પરમ ઉપાદેય છે, લાયક જીવોને એની પરમ ઉપાદેયતા વર્તતી હોવાથી તે ભવ્યો આત્માને પારિણામિક ભાવને પરમ પારિણામિક કહે છે. પોતાને માટે પરમ છે તો એને પરમ પારિણામિક કહે.
શું કહે છે
કે પદાર્થો આગમ સિદ્ધ છે એમાં આત્માની વાત લીધી કે શુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે, વિશુદ્ધ એટલે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે, એ પરમાત્મા પદાર્થ આત્મારૂપી પરમ પદાર્થ ત્યાંથી માંડીને જેટલા કોઈ પદાર્થો છે તત્પ્રવૃત્તિઓ હો, ત્યાંથી માંડીને જેટલા કોઈ વિશ્વમાં પદાર્થો છે આ આત્માથી માંડીને એ બધાને આગમ દ્વારા સિદ્ધ કરવામાં, આગમમાં સિદ્ધ કરવામાં આવ્યા છે, પ્રગટ દેખાડવામાં આવ્યા છે. કથમ સિદ્ધાહ, કયા કયા એ સિદ્ધ થયેલા છે કે ગુણ પદ્ય ચિત્તે વિચિત્ર ગુણ પર્યાય સહ, જે વિચિત્ર ગુણ પર્યાયો સહિત છે પદાર્થો જે સિદ્ધ કર્યા છે તે અનેક વિધવિધ ગુણ પર્યાયો સહિત છે. જાણંતી જાણે છે, કાન કોને જાણે છે, શું જાણે છે કે તાન પૂર્વોક્ત અર્થ ગુણ પર્યાયાન, તે પૂર્વે કહેલા વિચિત્ર ગુણ પર્યાયોને જાણે છે. કિમ કૃત્વા પૂર્વમ, શું કરીને જાણે છે, પહેલા શું કરીને જાણે છે કે દ્રષ્ટવા જ્ઞાતવા, અવલોકન કરીને અથવા જાણીને, દ્રષ્ટવા એટલે દેખીને અથવા જાણીને, કેમ શેનાથી દેખીને જાણીને કે આગમીન હી, આગમીન એવ, આગમથી જ, આગમ દ્વારા જ પ્રથમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવે છે. છદ્મસ્તને સિદ્ધે સિદ્ધું પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવે એમ બનતું નથી. જ્ઞાનીની વાણી દ્વારા જણાય તો એ જ્ઞાનીની વાણી આગમ છે, દિવ્ય ધ્વનિ દ્વારા જણાય તો પણ એ દિવ્ય ધ્વનિ તે આગમ છે, અને પુસ્તકારૂઢ આગમ થયેલું હોય તો એના દ્વારા જણાય તો પણ એ આગમ જ છે. અયમત્ર અર્થ, અહીંયા એવો અર્થ છે કે પૂર્વમ આગમમ પઠિત્વા પશ્ચાત જાનંતિ, આગમનો અભ્યાસ કરે છે, પઠન કરે છે એટલે આગમનું અધ્યયન કરે છે અને એ પૂર્વકે જાણે, પશ્ચાત જાણંતિ પછી જાણે છે, એટલે આગમના અધ્યયન પૂર્વક જાણવું બને છે. સિદ્ધે સિદ્ધો કોઈ પદાર્થનું સ્વરૂપ ઉત્પાદવી ધ્રુવાત્મક એક સમયનું જાણી લઈએ એમ બનતું, પછી પોતાનો જે અનુભવ થયો એને આગમ સાથે મેળવે, પણ આગમ વિના સિદ્ધ જાણી લઈએ એમ બનતું નથી. એવી જ કોઈ અનાદિ અનંત પારિણામિક ભાવે વિશ્વની નિમિત્ત નૈમિત્તિક સ્થિતિ રહેલી છે એને પારિણામિક ભાવ કહે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધને પારિણામિક ભાવ કહે છે. ધવળમાં, ધવળમાં જગતના કેટલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધો પારિણામિક ભાવે રહેલા છે એમ કહ્યું છે. કેમ એને પારિણામિક ભાવે, કારણ કે અનાદિ અનંત સ્થિતિ છે. ભૂતકાળના પસાર થયેલા અનંતકાળમાં અને ભવિષ્યમાં પસાર થનારા અનંતકાળમાં, તમામ અનંતકાળમાં એવી જ પરિસ્થિતિ છે કે વિશ્વમાં પરિભ્રમણ કરતો જીવ પ્રથમ આગમ દ્વારા વસ્તુના સ્વરૂપનું જ્ઞાન એને થાય છે. એ સિવાય સીધું કોઈને જ્ઞાન થાય છે એમ બનતું નથી. પૂર્વમ આગમમ પઠિત્વા પશ્ચાદ જાનંતિ તે શ્રમણા ભવંતિ ઇતિ, તે સાધુ થાય છે, પોતાના આત્માને સાધનારો થાય છે. અત્ર ઇદમ ભણિતમ ભવતિ, અહીંયા એમ કેવું કહ્યું છે કે સર્વે દ્રવગુણ પર્યાયા પરમાગમે ન જ્ઞાયંતે, જે સર્વ દ્રવગુણ પર્યાયો છે, દ્રવગુણ પર્યાયો જે કાંઈ સર્વ છે વિશ્વમાં, તે પરમાગમ દ્વારા જણાય છે અથવા પરમાગમ દ્વારા તેનું જ્ઞાન કરવામાં આવે છે. કસ્માત કેમ એમ છે કે આગમસ્ય પરોક્ષ રૂપેણ કેવળ જ્ઞાન સમાનત્વાત, આગમ છે તેનું પરોક્ષ રૂપે કેવળ જ્ઞાનની સાથે સમાનપણું રહેલું હોવાથી, કારણ કે આગમ કેવળ જ્ઞાનની સમાન પરોક્ષપણે રહેલું હોવાથી આગમ દ્વારા સર્વદ્રવગુણ પર્યાયો જણાય છે. આગમની મહિમા ચાલે છે કેમ, આગમનો અભ્યાસ કર્તવ્ય છે. આગળ ગાથા પૂરી કરી ત્યારે આચાર્ય મહારાજે છેલ્લા શબ્દો એ કહ્યા કે આથી અમે એમ કહ્યું કે મુમુક્ષુ એ બધું આગમરૂપ ચક્ષુ વડે દેખવું, એટલે એને આગમરૂપ ચક્ષુ દ્વારા વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો, પોતાના અનુભવને આગમ સાથે એને મેળવવો અને મેળ ખાય તો એને સમજવું કે સમજણ સાચી છે, નહીતર સમજણ સાચી આ તો આગમને મેળવીને પોતાના અભિપ્રાય અનુસાર અર્થઘટન કરે એમ ન. આગમના અર્થને મળે ને પોતાના અનુભવ સાથે પોતાના અભિપ્રાય સાથે મેળ ખાતો કરીએ, જો આમ કહેવા અમે કહીએ છીએ એમ અહીંયા કહેવા માંગે છે એમ ચાલે, એવું ગડબડ છે. શું કહ્યું અહીંયા, કારણ કે આગમનું પરોક્ષ રૂપે કેવળ જ્ઞાન સાથે સમાનપણું હોવાથી આગમ દ્વારા સર્વ દ્રવગુણ પર્યાયો જણાય છે. પશ્ચાત આગમ આધારેણ સ્વસંવેદન જ્ઞાને જાતે સ્વસંવેદન જ્ઞાન બલેન કેવળ જ્ઞાને જ જાતે પ્રત્યક્ષા આપી ભવંતી. ત્યાર પછી આગમ આધારથી એટલે આગમના નિમિત્તથી ઉત્પન્ન થયેલું જે સ્વસંવેદન જ્ઞાન, એ વિષય આવે છે ત્યારે એ યાદ આવે છે. સ્વસંવેદન જ્ઞાનનો વિષય આગમમાં જે નિરૂપણ કરેલો છે એટલો બધો પ્રેક્ટિકલ પદ્ધતિથી કહેલો છે કે એને બરાબર યથાર્થપણે એને આગમ આધારથી જુએ તો અહીંયા સ્વસંવેદન જ્ઞાન પ્રતિ જાય. જે સ્વસંવેદન જ્ઞાનનું નિરૂપણ છે એ એવા પ્રકારે આગમમાં મોજૂદ છે કે એ વિષયને જો પ્રયોગાત્મકપણે સમજવા જાય તો અહીંયા સ્વસંવેદન પ્રતિ જાય છે, એવો એનો પ્રકાર છે. એટલે આ શબ્દ આવે તો એ યાદ આવે છે કે પશ્ચાદ આગમ આધારેણ સ્વસંવેદન જ્ઞાને જાતે એમ લીધું છે. શું કહ્યું કે આગમ આધારથી સ્વસંવેદન જ્ઞાન ઉત્પન્ન થતા, જાતે એટલે જન્મ થતા ઉત્પન્ન થતા સ્વસંવેદન જ્ઞાનના બળથી કેવળ જ્ઞાને જાતે છ, કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા સ્વસંવેદન જ્ઞાન દ્વારા કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતા પ્રત્યક્ષાપી ભવંતી. એ આગમમાં જે પરોક્ષપણે જાણ્યું એ બધું પ્રત્યક્ષ થઈ જાય એટલે જગતના તમામ દ્રવગુણ પર્યાય. તતઃ કારણાત આગમ ચક્ષુષા પરંપરા સર્વદ્રશ્યમ ભવતી, તે કારણથી આગમરૂપી ચક્ષુથી પરંપરા એ સર્વ જણાય છે, સર્વ દ્રશ્યમાન થાય છે એમ અહીંયા કહેવા માંગે. આગમ દ્વારા વિશ્વનું સ્વરૂપ યથા તથ જેવું છે તેવું જાણવામાં.